તારીખ 5/3/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 333 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 253.
એકાંતે દુઃખના બળે છૂટો પડે એમ બનતું નથી, પણ દ્રઢ દ્રષ્ટિના જોરથી છૂટો પડે છે. એકાંતે દુઃખના બળે દુઃખ દર્શાવવામાં આવે અથવા દુઃખના પ્રસંગે દુઃખદાયક સંયોગો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય, તો તેનાથી ભિન્ન પણ થાય એમ બનતું નથી, છૂટો ન પડે એમ ભિન્ન પણ થાય એમ બનતું નથી. એ નાસ્તિક વિષય છે. અન્ય પદાર્થનો કે પોતાની પર્યાય શ્રદ્ધાનો આધાર કે આશ્રય લેવામાં તો તે સમ્યક નથી, પરંતુ અસમ્યક છે. એટલે તેના બળે એમ કહેતા તેના આધારે છૂટો પડે એમ જણે છે. સંસારમાં એકનું દુઃખ છે, અનેક જાતના દુઃખના પ્રસંગો વિશેષ હોય છે. સુખનું નામ તો ક્યાંક ક્યાંક જ છે, અથવા ચાર ગતિમાં બધે દુઃખ દુઃખ ને દુઃખ છે એમ દર્શાવવામાં આવે તો એ દુઃખના ભયથી કે દુઃખના ભયનો આધાર લઈને છૂટો પડે ભીન પડે એમ બનતું નથી, પણ દ્રઢ દ્રષ્ટિના જોરથી છૂટો પડે છે. દ્રઢ દ્રષ્ટિનું જોર એટલે દ્રઢ દ્રષ્ટિના વિષયભૂત પરમાત્મ તત્વ ઉપરની દ્રષ્ટિ અને પુરુષાર્થ પરિણમતા પોતે એક જગ્યાએ આ એક જ જગ્યાએ એકત્વ થતા અને સર્વ જગ્યાએથી એ છૂટો પડી જાય છે. પછી ક્યાંય એને એક સમયની પર્યાયથી માંડીને રાગના વિભાવથી માંડીને રાગના વિષય પર્યંતના કોઈ પદાર્થ પ્રત્યે એને એકત્વ થતું નથી. એક ન્યાયથી ન્યાય એ રીતે વિચારી લેવા જોઈએ કે જેટલા પર્યાયાર્થી નયના ન્યાયો છે તે આધાર લેવાનો વિષય નથી. એ ન્યાયનું બળ એટલું નથી કે જીવ છૂટો પડે, વિભાવથી છૂટો પડે, પરથી છૂટો પડે, એ ન્યાયનું એટલું બળ નથી. જો દ્રષ્ટિદ્રવ ઉપર જાય અને પુરુષાર્થ દ્રવ ઉપરનું જોર થાય, પુરુષાર્થનું જોર પુરુષાર્થનું પ્રેમ દ્રવ ઉપરનું થાય તો છૂટો પડે, એ સિવાય છૂટો પડવાનો બીજો કોઈ ઉપાય નથી એમ બધા ન્યાય માટે સમજાવ્યું. દુઃખ લાગતું હોય, વર્તમાન સ્થિતિમાં દુઃખ લાગતું હોય, વર્તમાન સંજોગોમાં ક્યાંય બનતું ન હોય એવું બનતું હોય કે જેને દુઃખ લાગતું હોય તેને ત્યાં આકર્ષણ નથી, રસ નથી, રુચિ નથી. જેને રસ પડે એને તો આત્મામાં આવવાનો સવાલ નથી. આત્મા સિવાય અન્ય દ્રવ્ય ભાવમાં રસ પડે એમ તો ત્યાંથી ખસવાનું કોઈ કારણ બનતું નથી, એટલે છૂટો પડી શકતો નથી. વર્તમાન સંયોગમાં દુઃખ લાગતું હોય કે ગમતું ન હોય, કોઈ પણ કારણસર અથવા કારણ વિના પણ અકારણપણે કોઈ એમ કે અમને હવે ક્યાંય ગમતું નથી, ક્યાંય અમને સુહાતું નથી, પણ જો હું ક્યાં કરું છું, આ એક સમસ્યા ઉભી થાય છે. અને એ વાત બરાબર છે કે પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના, જાણ્યા વિના એ પોતે ક્યાં ઠરે, ક્યાં સ્થિર થાય, ક્યાં જાય, આ સમસ્યા તો જરૂર છે.
બરોબર.
એટલે બહારથી પ્રશ્નની તૈયારી હોય એવા પરિણામવાળા જીવને પણ આત્મા આવવા માટે આત્માને ઓળખાણ પ્રથમ થવી આવશ્યક છે, જરૂરી છે. કે આત્મા કેવો છે એને જાણવું જરૂરી છે, નહીતર બહારથી ખસીને ક્યાં જવું અથવા બહારથી ખસીને અંતરતત્વ સ્વરૂપ આત્મામાં અંતર્મુખ કેવી રીતે થવું, આ સમસ્યા ઉભી રહી છે. તેથી ઉદાસીનતા અને વૈરાગ્ય હોય તો પણ એ ટકતા નથી. એ પરિણામ સાધારણ કષાયની મંદતામાં કેટલો કાળ રહે છે કોઈ જીવને તો તદભવ પર્યંત રહે છે, લંબાઈ લંબાઈ ને લંબાઈ પોતે ભાવ પૂરતો રહે છે. ભાવાંતર થતા બધા જ ભાવો એના ભાવાંતર થઈ જાય છે, તેના તે ભાવો એ ટકી શકતા નથી. કેમ કે ટૂંકમાં આધારભૂત તત્વ એની પાસે નથી. માવલિંગ એ મુનિ હોય છે, આયુષ પૂરું કરીને દેવલોકમાં જાય, મનુષ્ય લોકમાં તો સર્વસ્વ પરિત્યાગ કરીને, રાજપાટનો પણ ત્યાગ કરીને સંઘવસ્થામાં મંગલવાસી થયા હોય, સાધના અને આરાધનામાં પોતાથી શક્ય એટલો બધો પુરુષાર્થ થયો હોય, આયુષ પૂરું થાય એટલે દેવલોકમાં જાય, ત્યાં અનેક પ્રકારના રાગના નિમિત્તો પૂરો મળે, પોતે દ્રષ્ટિ લઈને જાય છે, અસંગ તત્વની દ્રષ્ટિ લઈને જાય છે, તો ત્યાં પણ એ જુદા રહી શકે છે. એ જ રીતે દ્રવ્યને મળી જાય તો જુદા રહી શકે
નહીં,
કેમ કે એની સમય ઉપર દ્રષ્ટિ છે. મેં આ બધું છોડ્યું છે, મેં આ બધું ત્યાગ્યું છે, હું તેનો ત્યાગનારો છું, સંયોગ ઉપર દ્રષ્ટિ છે, એ ત્યાં સંયોગની સાથે લપટાઈ જશે. એ પરિસ્થિતિ ઉભી થયા વિના પોતાના રાગને પોતે જ રોકી શકે નહીં, અથવા સંયોગ આધારિત પરિણામ હતું નહોતું અહીંયા પણ, ત્યાં પણ સંયોગ આધારિત પરિણામની જરૂર, એટલે સંયોગનો આધાર તો સામાન્ય થયો, સંયોગ બદલાયા, આધાર કરો આધાર પરિણામની પદ્ધતિ પરિણામવાની બદલાણી નથી. તેની તે જ રહી એટલે પ્રથમમાં પ્રથમ આત્માને ઓળખ્યા વિના બીજો કોઈ ઉપાય, બીજા કોઈ ઉપાયથી પોતાનું કલ્યાણ થાય કે કલ્યાણની દિશામાં આગળ વધી શકાય એવું કાંઈ બનતું નથી. ક્યાં જશે, કઈ દિશામાં આગળ વધશે, આત્માને ઓળખ્યા વિના કઈ દિશામાં આગળ વધશે, આત્માને જાણ્યું હોય, જાણ્યું હોય એટલે તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, નિર્ણયનો વિષય છે, એ અસ્તિત્વ ગ્રહણનો વિષય છે. પોતાનું શુદ્ધ ચેતનામય જ્ઞાનમય અસ્તિત્વ છે, એને સ્વરૂપની જાગૃતિમાં ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે પોતાની હૈયાતીને વેદનથી ગ્રહણ કરવામાં આવે છે, સ્વભાવથી ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે એને પોતાનું ધ્રુવ આધારભૂત તત્વ છે એના ગ્રહણમાં છૂટો પડી શકે છે, ભીંગ પડી શકે છે. શું ગ્રહણ કરીને છૂટો પડ્યો એ છૂટા પડવાનો આંખ નક્કી કરવાનું મુખ્ય સાધન છે. કોઈ એમ કહે કે અમે હવે છૂટા પડ્યા છીએ, હવે અમને ક્યાંય રાગ રહ્યો નથી, બધા સંયોગોથી અમે છૂટા પડીને દીક્ષા અંગીકાર કરી, પણ કોના આધારે? આ સવાલ છે. વસ્તુનો પટ્ટો લાગ્યા વિના ગમે તેટલી નાસ્તી બહારમાં દેખાય તો પણ ખરેખર એ જીવ નાસ્તીમાં આવ્યો નથી, એની નાસ્તી સાચી નથી. જગતમાં ધર્મના ક્ષેત્રમાં અંધશ્રદ્ધાવાન જીવો બાહ્ય ત્યાગની અંદર મૂર્છાય છે, બાહ્ય ત્યાગની મહત્તા આપીને પોતે ભૂલે છે અને અંદરનો વિષય એને સમજવા માટે અઘરો થઈ પડે છે, કેમ કે બાહ્ય દ્રષ્ટિ ત્યાં દ્રઢ થઈ જાય છે. છેવટે એમ વિચારે છે કે આપણે ત્યાગ નથી કરી શકતા, એવો ત્યાગ બીજા કરી શકે તો આપણા કરતા તો એને એની સ્થિતિ ઊંચી છે, એમ વિચારવું એ બધી ગડબડ છે. ધર્મના ક્ષેત્રમાં એ બહુ મોટી ભૂલ થઈ જાય છે. જેને આ વાત સાંભળી એવા પણ ભૂલે છે, ન સાંભળી હોય એવા ભૂલે તો એનો આશ્ચર્ય શું. સોનગઢમાં એક પ્રસંગ બની ગયો, નિર્મળ કુમાર અંધ હતા ને, એક વખત હાર પાણી લેતા હતા, વસ્ત્રધારી હતા, પણ એક જ વખત હાર કરતા હતા, પાણી એક વખત પીતા હતા. એમ કહે છે આપણે નજીક જઈને નક્કી કરેલું, આપણા સોનગઢના ગુરુદેવને સાંભળનારાઓને પણ વ્યામોહ થયો એમાંથી. વૃક્ષોનું ટોળું એક આગળ પાછળ એવું થઈ ગયું કે જાણે આ કંઈક પંચમ ગુણ સ્થાન વૃત્તિ સાવજ છે. એ પોતે લોકો એમ કહેતા છે હું પાંચમા ગુણ સ્થાન વૃત્તિ છું. ગુરુદેવ રહી ગયા ચોથા ગુણ સ્થાનમાં, અને મોક્ષોને મળી ગયા કોઈ પાંચમા ગુણ સ્થાન વૃત્તિ સાવજ. ચાલે એક ગડબડ પાછી ઊભી થઈ. શું કારણ બન્યું? બાહ્ય ત્યાગની મૂર્છા. એક જ વખત લેતા નથી,
ચડી ગયા બહુ કર્યો પાછળથી બધું છગોડા જતા.
એ તો જીવની પ્રકૃતિ હોય તો એવા ત્યાગ જીવના આધારે થતો હોય છે, જ્ઞાનના આધારે કે ચારિત્રના આધારે ત્યાગ ન થયો તો જીભની પ્રકૃતિ હોય છે. એટલે એ બાજુ જોર મારી જાય, જે બાજુ જોર પકડાઈ જાય ત્યાં ગમે તે કરી શકે.
અસત્તાની વસ્તુ છોડવાનું ગુણા,
અસત્તાની વસ્તુ
છોડવાનું ગુણા, પરમ
સ્વરૂપ ગ્રહણ કર્યું નથી,
આત્માને જાણ્યો હોય અથવા ઓળખો હોય, ઓળખો એટલે તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, આટલી ચોખવટ કરી છે. ઓળખવાની અંદર અસ્તિત્વ ગ્રહણ લેવું, પોતાની શુદ્ધ સત્તા ગ્રહણ થાય આધાર ન થાય, ગ્રહણ થવાનો અર્થ એ છે પોતાની હૈયાતીમાં હું પણ શુદ્ધ અસ્તિત્વમાં હું પણ થવું જ્ઞાન દ્વારા, ત્યારે એને આત્માને ઓળખો એમ કહેવામાં આવે છે. એના ઉપર તો શ્રીમદજીએ 280 નંબર બોલ લીધો છે કે એક વાર જો અસ્તિત્વ ગ્રહણ કરે તો એને સમ્યક દર્શન અવશ્ય પ્રાપ્ત થાય. કેમ કે એ નિર્ણયની ભૂમિકા છે, ઓળખાણની ભૂમિકા છે, એટલે સમ્યક દર્શનનું કારણ ત્યાં ઉત્પન્ન થયું. અને એક વાર અસ્તિત્વ ગ્રહણ કરે તો એ સમ્યક દર્શનનું અંગ છે એમ કહ્યું, કારણ છે એટલે અંગ છે એમ કહ્યું. કારણ જે શબ્દ નામો પડે છે એટલે એનું અંગ કહી દીધું. અને અસ્તિત્વ ગ્રહણ કરે પછી કોઈ એની પ્રકૃતિ જોર ખાતી નથી. પ્રકૃતિનો તીવ્ર ઉદય આવે તો એના પગ પાછા પડે છે, વરસ થઈ જાય છે. એ શબ્દ તો જ છૂટો પડે. અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય તો જ છૂટો પડે. એ અસ્તિત્વ છે, એ દ્રઢ દ્રષ્ટિનો વિષય છે. અહીંયા દ્રષ્ટિ નથી પ્રગટે, પણ અસ્તિત્વ ગ્રહણ કર્યું છે તો પણ એ ભેદ જ્ઞાનના વાસ્તવિક પ્રયોગમાં આવશે, ભેદ જ્ઞાનની વાસ્તવિક પ્રક્રિયામાં એ આવશે. અને એ ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે શુદ્ધોપયોગ અને સમ્યક દર્શનને પ્રગટ કરશે. મોક્ષની ભૂમિકામાં પર્યાયાર્થક ન્યાયનો આધાર લેવો તે યથાર્થ નથી, પણ દ્રવ દ્રષ્ટિના વિષયભૂત સ્વગ્રહનો આધાર લેવો તે યથાર્થ છે. એ વાત અહીંયા 332માં સ્પષ્ટ કરી છે, દુઃખનું દ્રષ્ટાંત આપીને.
નરકમાં બી દુઃખ છે, ત્યાં છૂટો આત્માને મળે થાય.
આત્માનો આધાર આવે તો છૂટો પડી જાય. અંતર સુખરસ ઘટાઘટી, બાહ્ય નારક કૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ઘટાઘટી. સમ્યક દ્રવ્ય ધારી કે રીત લગી હૈ ઘટાપતિ, એટલે છે અટપટી વાત છે. બહારમાં દુઃખ ભોગવતું દેખાય, દુઃખની વેદનામાં જે બાહ્ય પરિસ્થિતિ આવે, દુઃખ ભાવો વ્યક્ત થવાની એવી પણ દેખાય, દુઃખ ભાવો વ્યક્ત થતા દેખાય. રડે રડે રાડો પાડે, એવું રડે કે રાડો પાડે નહીં રડે, તો પણ અંતર સુખરસ ઘટા ઘટી, તો અંદર સુખની પરિણતિ છે. અનંત સુખના ધામરૂપ અસ્તિત્વ છે એ ગ્રહણ થઈ ગયું છે. શ્રેણીક રાજાનો આવે છે, હીરાને મીઠી ચૂકી પરિસ્થિતિ જુદી હોય છે. એવી અટપટી પરિસ્થિતિ, ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ જોવામાં આવે છે સમય દ્રષ્ટિએ, તો પણ એનો બહારનું પરિણમન અલ્પરસવાળું હોવાથી એની અલ્પતા ગણવામાં આવે છે. અને અંદરનું સ્વરૂપભૂત પરિણમન છે એ તીવ્ર રસવાળું હોવાથી એની બહુતા ગણવામાં આવે છે. બે વચ્ચે એ ફરક છે. અને જે જેમ છે એમ ગણવું એ ન્યાયસંગત છે. જ્યાં રસની અલ્પતા છે ત્યાં એ પરિણમનને અલ્પ ગણવું જોઈએ, જ્યાં રસની તીવ્રતા છે ત્યાં એ પરિણમનને ભારે ગણવું જોઈએ, મુખ્ય ગણવું જોઈએ. બાળકના હિતની અર્થે બાળકને ઠપકો આપે, તો એ કઠોર વચનને કડવા વેણ પણ ખરેખર એના હિત માટેના છે અને દુઃખદાયક નથી પણ એના સુખદાયક છે એમ વિચારવું પડે છે. એટલું માત્ર બાહ્ય સંયોગથી, બાહ્ય દ્રષ્ટિથી બધી જગ્યાએ જગતમાં પણ પ્રેક્ટિકલી કાઢવામાં આવતો નથી. એટલું સીધી વાત છે કે શરીરનો રોગ મટાડવા માટે ઓપરેશન કરાવે છે. હાથ પગ જેવા મુખ્ય કાર્ય કરનારા અંગો કાપી નાખવા પડે છે. શરીર છે, કાપ્યા વગર બીજો રસ્તો નથી. નહીં કાપો તો બધું આખું શરીર સડી જશે. જેટલું કાપ્યું સડ્યું છે એટલું કાપવું પડશે. કાપે તો વેદના થાય, તો એ વેદના સહન કરે છે, એ સુખ માટે કરે છે. અને જે કાપે છે એનો દુશ્મન નથી પણ એનો સુખનો, સુખની પરિસ્થિતિ ઉભો કરનારો છે. તો ત્યાં રડે છે પણ અંદરમાં એક પ્રતીતિ છે અને વિશ્વાસ છે કે અત્યારે દુઃખ છે પણ ખરેખર હું સુખના રસ્તે આગળ વધી રહ્યો છું, દુઃખના રસ્તે હું જતો નથી. બસ સમય દ્રષ્ટિ પણ સુખના રસ્તે આગળ વધે છે. પૂર્વ અજ્ઞાન ભાવે કરેલા કર્મના ઉદય આવે છે. લોકો એને દુઃખી જોવે છે પણ એનો અભિપ્રાય તો બદલાઈ ગયો છે. કોઈ સંયોગ સુખનું કારણ નથી, કોઈ સંયોગ દુઃખનું કારણ નથી. જેટલી મારે વિભાવની પરિસ્થિતિ ઊભી રહી છે ચારિત્રમોમાં એના કારણે મને સુખ દુઃખની લાગણી થાય છે, જેનો નિષેધ મારી દ્રષ્ટિ અત્યારે જ કરે છે. એ વખતે એનું સુંદર શ્રદ્ધા જ્ઞાન એનો નિષેધ કરે છે કે આ કઈ સુખ દુઃખનું કારણ નથી, સુખ દુઃખ થવા જોઈએ નહીં. એ વખતે પરિપરિણામ ચાલુ છે. એવું સાધક દર્શન સ્પષ્ટ ચિત્ર, એ પણ જૈન દર્શન સિવાય નથી. અંતરની સાધક દશા શું છે અને ગુણસ્થાન અનુસાર ત્યાં કેટલો મેળ હોય, કેટલો દુમેળ હોય, એ બધી વાત અંતરમાં વ્યવહાર નિશ્ચય છે. સાધકપણાનો વિષય એક સન્માર્ગને વિશે છે, બીજે ક્યાંય ઉન્માર્ગોમાં ક્યાંય એ વિષય છે, બધે ગડબડ છે. માર્ગદર્શન છે, માર્ગદર્શન છે. જે જીવો વિદવત્તા પ્રાપ્ત છે, ચાહે વક્તા હોય કે ચાહે વક્તા ન હોય ને લેખક હોય, બે પ્રકારે વિદવત્તા પ્રદર્શિત થાય છે. એક લેખન શૈલીથી અને એક વક્તૃત્વ કળાથી. એ ખાસ પ્રકારનો ઉઘાડ હોય છે, કોઈને બંને હોય છે, કોઈને બે માંથી એક હોય છે, જેવો તેનો ઉઘાડ. અને અહીંયા લાલ બુદ્ધિ મૂકે છે કે જે ચીતીને રહેવું પીતી રાજે, ઉઘાડમાં રસ લઈશ નહીં એમ કે છે. જે ઉઘાડ પ્રાપ્ત થયો એ ઉઘાડમાં તો રસ લઈશ નહીં, એ ઉઘાડનો તો આધાર લઈશ નહીં. ખરેખર એ ઉઘાડ કાયમ નથી એમ સમજીને આગળ જજે, આત્મા ભણી આવજે. આગળ જજે એટલે આત્મા ભણી આવજે કે આ ઉઘાડ કાંઈ નથી. ઉઘાડની અપેક્ષાએ અત્યારે કોઈને એવો ઉઘાડ નથી. જે ઉઘાડની લબ્ધિ અગિયાર ને નવ પૂર્વ પર્યંતની મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાનને હોય છે એની પાસે તો અત્યારે પણ અત્યારે કોઈને હજારમાં ભાગનો એ ઉઘાડ નથી, સહસ્ત્રાંશમાંથી કોઈને. એનું અલ્પ ઉઘાડ છે તો પણ જેની દ્રષ્ટિ નીચી છે ગુણ નથી એવા જીવો વખતે પોતાનું વિશેષપણું અહમપણું એને ઊભું થાય છે. મારા જેવો ગાઢ અંગે કોઈને છે, બહુ ઓછાને છે, અથવા કોઈને નથી, ગમે તેવી કલ્પના કરે છે, તો એની દ્રષ્ટિ ઉઘાડ નથી એવા નીચી કુટીના જીવો પ્રત્યે જાય છે. ઉઘાડ નથી, આવું સમજતા નથી, આવું સમજાવી શકતા નથી, આવું દર્શાવી શકતા નથી, બોલીને કે લખીને. એની એક ચેતવણી આપી છે કે ચેતી લીધે મને આવડે છે એમ આવડતની મુખના રસ્તે ચડવું નહીં. મને આવડે છે, મને બોલતા આવડે છે, મને લખતા આવડે છે, મને સમજતા આવડે છે, એ કોઈ વાતમાં આવડતની મુખના રસ્તે ચડવા જ નહીં. એનો આધાર એનો મુખ મુખ લેવી એટલે એનું અહંપણું થવું, એનો આધાર લેવો. મારે મને મારી પાસે આ ચીજ છે એમ લોકોને બારમાં સંપત્તિની એવું હોય છે ને, અમારી પાસે અમારી પાસે બધું છે, સાધન માત્ર અમારી પાસે છે, કોઈની લાચારી અમે જોતા નથી. એ આત્મા સિવાય કોઈ પણ અન્ય દ્રવ કે અન્ય ભાવની હોશ આવે એટલે અધોગતિના રસ્તે ગયો, બરાબર સીધી વાત છે. ત્રિકાળી પરમાત્મા પદ સાક્ષાત સિદ્ધ પદની હોશ આવે તો તે સમ્યક છે, વ્યાજબી છે અને એ મોક્ષના પંથે આગળ જશે. નહીં તો સંસારના પંથે અને સંસારમાં પણ અધોગતિના પંથે જીવ આગળ ચાલ્યો જાય છે. એટલે એ રસ્તે ચડવું નહીં, ભૂલી ચૂકે પણ એ રસ્તે ચડવું નહીં. પોતાનું સ્વદરેક પરમોત્કૃષ્ટ એવું પોતાનું જે સ્વરૂપ અનુત્કૃષ્ટ સ્થાન નથી લઈ જતા, ઉત્કૃષ્ટ સ્થાનમાં લઈ જાય છે કે તારું પદ છે અને સર્વોત્કૃષ્ટ છે. જ્યાં અનંત સુખ છે, જ્યાં વિભેદ શાંતિ છે, જ્યાં અનંત આનંદ છે, એવું જ્યાં તારું ધામ છે, અક્ષય પાત્ર છે, અનાદિ અનંત જેટલું ને જેટલું જેવું ને જેવું જ રહે છે, એની તને મુખ ચડતી નથી, એની મુખ આવતી નથી, એની હયાતી છે એ પણ વાત તને નથી, તારા શ્રદ્ધા જ્ઞાનમાં એની અસ્તિત્વ ગ્રહણ નથી થતું એટલે એની હયાતી પણ તું કબૂલતો નથી. તો પછી એકાંતે દુઃખનો પ્રકાર ઉભો થાય એમાં બીજું કાંઈ વિચારવા જેવું
નથી.
કોઈ પણ પ્રકારે ન સમજો અને આ આવડતમાં તો શું છે કે ખાસ કરીને મોક્ષોમાં પણ વિભિન્ન પ્રકારના ઉઘાડ થઈ જાય છે, કોઈને સ્મૃતિમાં ઉઘાડ બહુ જોઈએ, તો કોઈ પણ વાતનો શાસ્ત્ર આધાર ફડાક દઈને પકડી શકે છે, આ શાસ્ત્રમાં આ વાત આ જગ્યાએ છે એવું યાદ રહી જાય, એને કુદરતી રીતે યાદ રાખવા માટે કંઈ બહુ મહેનત ન કરવી પડે. તો કોઈને બોલવાની છટા હોય અને બોલવા વખતે ભાષામાં એવો લેવો હોય કે બહુ સારું બોલી શકે એ જાતનો ઉઘાડ હોય, સમજણ સાથે તો સંબંધ છે, ભાષણ આપવું છે, વાંચન કરવું છે, એ વખતે પણ લખવાની શૈલી સારી હોય, લખવાની અંદર વિચાર વ્યક્ત કરવા સમયનો ઉઘાડ હોય, બોલવામાં વિચાર વ્યક્ત કરવાનો ઉઘાડ હોય, કોઈને ભક્તિનાટીની અંદર વિશેષપણે રસ હોય, સારી ભક્તિ કરે કરાવી શકે, મોક્ષની કોઈ પૂજા સારી ભણાવી શકે, કોઈને કોઈ ક્રિયામાં ગમે ત્યાં બીજા કરતા સામાન્ય બીજા સામાન્ય માણસો કરતા કોઈ વિશિષ્ટતા હોય, વધારે જુદું સારું લાગે, આવડત વાળું લાગે, તો એને ચેતવે છે કે આ મને આવડે છે એની વાત ભૂલે છે કે ઉપલી થવી જોઈએ
નહીં.
આખા માર્ગદર્શનની કિંમત કેટલી છે એ વિચારવા
જોઈએ,
એની કિંમત થઈ શકે
નહીં.
નહીતર આવે ધર્મના ક્ષેત્રમાં અને એવો ઊંધે રસ્તે ચડી જાય. સામાન્ય સંસારી જીવ પોતાનું અહિત કરે તેના કરતા વધારે અહિત કરી બેસે. પરમાર્થના નામે અપરમાર્થ ને સેવે છે તે સંસારી જીવો કરતા પણ વધારે દોષિત છે, વધારે અહિત કરે છે, પોતાનું વધારે દોષમાં પડે છે. ધોખા મારી જાય છે કે હું તો ધર્મ કરું છું ને, હું તો ધર્મની ક્રિયા કરું છું ને, મારો અભિપ્રાય તો ધર્મ કરવાનો છે ને, છેવટે કઈ ની ક્રિયા ભૂલ કરે છે કે મારો અભિપ્રાય તો સાચો હતો ને, પણ આ દ્રવ્ય કાર્યોમાં તો બધું અમુક ચેતી પહેલેથી વાપરે છે, અગાઉથી બધી સાવધાની રાખે છે કે નથી રાખતા, તો અહીંયા પણ એને ચારે પડખેથી અહિત કેમ ન થાય ને હિત કેમ થાય એ વાત પૂરી દરકાર રાખીને, પૂરી ગરજ રાખીને, પૂરા ગરજવાન થઈને સમજવી જોઈએ. ગુરુદેવ એટલા માટે દ્રષ્ટાંત આપતા હતા. સમોસરણમાં ભગવાનની પાસે ઇન્દ્રો 32 લાખ વિમાનનો સ્વામી હોય, ગરુડિયાની જેમ પોતે એક્શન કરતા હતા, ગરુડિયાની જેમ બે સાંભળવા. ફૂલમન છે એ હુકમ થાય ત્યાં એને ઇન્દ્રપુરીને વસાવી દે, સ્વર્ગને પૃથ્વી ઉપર ઉતારે એવી એની પુણ્યનો યોગ છે. તો પણ ભગવાનની પાસે નમ્ર થઈ જાય છે, કેમ કે એને પોતાના હિતની વાત સાંભળવાની ગરજ થઈ છે. ત્યાં ઠોક થઈને બેસે, અભિમાન રાખીને બેસે કે હું તો મોટો છું, પુણ્યવાન છું, મારી તો આ પદવી છે, સંસારની પુણ્યની પદવી અહીંયા કામમાં આવતી નથી. એટલા માટે દ્રષ્ટાંત આપતા હતા. એમ ન કહે કે તમે નિમ્ર થઈને સાંભળજો, એમ સીધું ન કહે. વિચિક્ષણ જેવી પકડવા જેવું છે. આ ઇન્દ્રનું દ્રષ્ટાંત આપે છે એમાં એમ સમજવા જેવું છે કે જો મને પણ તીર્થંકર જેવો યોગ થયો છે તો મારે પણ એકદમ નમ્રતા ગર્જવાન થઈને અને એકદમ મારા આત્માને હિતની ઘણી દરકાર લાવીને આ વાત સાંભળવા જેવી છે. નહીં તો સંભળાશે ખરું પણ અંદર ઉતરશે
નહીં.
હિતબુદ્ધિના આધારે પરિણામ
છે,
બહુ મોટો ફેર છે. ઘણા પ્રશ્ન કરે છે ને કે સાંભળે તો છે ઘણા પણ કેમ કઈ થતું નથી એને, પણ સાંભળે છે કેવા ભાવે સાંભળે છે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે કોઈને કઈ ગડબડ છે, કોઈને કઈ ગડબડ છે, કોઈને કઈ પણ ગડબડ છે. અનેક પ્રકારે સાંભળે છે પણ હિત બુદ્ધિ, એકમાત્ર હિત બુદ્ધિ એ સાંભળે, એકમાત્ર હિતના લક્ષ્ય સાંભળે તો એને ઉપદેશમાં ઉપદેશનો નિયમ નૈમિત સંબંધ ઉત્પન્ન થયા વિના એ નિયમથી વાત છે. પાત્રતાનો એ લક્ષણ છે અને પાત્રતા ઉત્પન્ન થાય, પાત્રતા હોય ત્યાં વસ્તુ રહે, પાત્ર વિના વસ્તુ રહેતી નથી. બહુ મહત્વનો વિષય અહીંયા કયો છે કે ચેતીને રહેવાનું મને એમ આવડે છે એમ આવડતની મુખના રસ્તે ચડવું વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો છે, અનાદિથી બધા રસ્તે તો આવેલો જાય છે. હવે ધર્મના ક્ષેત્રમાં આવીને ઊંધાઈ વધારી, એને મને આવડે છે એમ થઈ ગયું,
ઊંધાઈ
વધારી. કોઈ વખત તો ગુરુદેવ શ્રી સિદ્ધિ તો કોર પણ કોઈને કરતા જરા વિચિત્ર રીતે બેઠેલા તપામાં પાછા પ્રશ્ન પૂછે ધરાધર, પણ બેસતા તો શીખો, સીધું કરે પેલા બેસતા તો શીખો, કેમ બેસવું જોઈએ ખબર નથી. પછી હા તો ખોટું બોલે, મારો પગ દુખે છે, મારી કેળ દુખે છે, પણ એને વિનય ન હોય એવું દેખાયું હોય તો પ્રશ્ન પૂછવાનો શું અર્થ છે? તમારો મારો ગુણ વખત બગાડવાની વાત છે, જ્યાં હજી વિનય પણ નથી સાંભળનાર, તો એને તો વખત બગાડવાનો છે પોતાનો અને બીજાનો, એ તો કાંઈ એમાં છે નહીં. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો છે, અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરે છે, એમાં એને સ્વભાવનો રસ્તો ક્યાંય પત્તો લાગ્યો નથી. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો છે, સ્વભાવના રસ્તે તો કોઈ દિવસ આવ્યો
નથી
એમ લેવું ક્યાંથી? વિભાવના રસ્તે ચડેલો છે એટલે સ્વભાવના રસ્તે આવ્યો નથી. અને એ વિભાવના રસ્તે વધુ ને વધુ આગળ ન વધે તેથી ત્યાંથી રોકવા માટે માથે ગુરુ જોઈએ. શ્રી ગુરુની જો એને છત્રછાયા લીધી હોય, શ્રી ગુરુની શરણાગતિ, શ્રી ગુરુનું શરણ સ્વીકાર્યું હોય, શ્રી ગુરુ પ્રત્યે એને સમર્પણ થયું હોય, એની એને અત્યંત ભક્તિ ઉભરતી હોય તો એ રોકાઈ જાય, એ રોકાયા વિના રહે નહીં. કાં તો એને ગુરુ દર્શાવે અને કાં તો એને પોતાને જ ખ્યાલ આવી જાય કે આવા ગુરુ છે અને મારા આ પરિણામ એની ખાયા સાથે મેળ ખાય એવા નથી. એ ગુરુ જાણશે તો એટલી ખબર પડે ત્યાં રોકાઈ જાય. જે ગુરુ પાસે હું જાઉં છું એ ગુરુ જાણશે તો ત્યાં રોકાઈ જાય, એ પરિણામ કરી શકે. પોતાની લગામ, પોતાના નિતું વૃક્ષ છે પોતાની લગામ અને બીજી શ્રી ગુરુ ની લગામ, બે લગામ હોય તો જે પાછો હોય એ ડુંગરની છે ને એક બારની છે, બે લગામ છે. એને માટે વાંધો નથી જેને પોતાનું હિત કરવું છે, એ ગમે તેવા દુષણકાળમાં પણ પોતાનું હિત કરી જાય છે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એ પોતાનું હિત કરી જાય છે. અને જેને હિત કરવું નથી એને ભૂખ નથી ને ભોજન પીરસ્યું છે એના જેવી વાત છે. ભૂખનો અપચો થયો હોય, ખાવાની અરુચિ વર્તતી હોય, એને એમ કે ભાઈ તમને બહુ ભાવે છે એવી ચીજ બનાવે છે તો એ વાત હતી, પણ હવે અત્યારે ખાય તો વમન થાય એવું છે, વોમિટ થાય એવું છે, એ પરિસ્થિતિમાં શું ખાઈ શકે? મેં શું ભાવતો હોય ચાર શેરજીનો, શું કામ લાગે તો પછી એ ભરે છે, સીધો ઝેર થાય, અપચો થયો હોય અને એમાં ભારે ને ભારે મિષ્ટાન ખાય તો શું થાય? સીધું એમાંથી ઝેર થાય, એ ઝેર હોજરી સંગ્રહ નહીં એટલે સીધું બહાર ફેંકે છે શરીરનું, એ ફોરેન એલિમેન્ટ છે, સીધું બહાર પણ ફેંકે છે, શરીરમાં રહી શકે નહીં, રાખવું હોય તો રહીએ નહીં. એટલે શ્રી ગુરુ મળે પણ પોતાની જો ભાવના ન હોય, હિતની ભાવના ન હોય, તો શ્રી ગુરુનો ઉપદેશ એને લાગુ પડતો નથી, અથવા શ્રી ગુરુનો ઉપદેશ એને સુહાતો નથી, રૂચતો નથી. ક્યાંથી રોકવા માટે ગુરુ જોઈએ, ક્યાંથી વિભવના રસ્તેથી પાછો વળવા માટે એને ગુરુ જોઈએ. આ તો એક અનુભવી વિષય એવો છે કે જીવને પોતાની ભૂલ પ્રાય સમજાતી નથી. કોઈક જ વાર એને પોતાની ભૂલનો ખ્યાલ આવે, 100 ભૂલ કરે એમાં 1-2 ભૂલનો ખ્યાલ આવે, 99 ભૂલમાં તો એમ જ જાય. કેમ કે જાણી જોઈને તો કોઈ ભૂલ કરતું નથી, અજાણપણે ભૂલ થાય છે એટલે પોતાને ખબર પડતી નથી.
શ્રી ગુરુ બતાવે
ત્યારે એને અનુભવી ગુરુ છે, શ્રી ગુરુ છે એને બતાવે છે, એને અનંત નુકસાનમાંથી બચાવે છે. એનો હિસાબ રૂપિયાના પાયમાં લાગે એવો નથી, એટલો એટલો મોટો નુકસાનમાંથી એને બચાવે છે. અધોગતિમાં પડતો એને ધારી રાખે છે, એટલે તો એ સ્થિતિકરણ અંગ લીધું છે. સમ્યક દ્રષ્ટિને નિયમથી 8 અંગ પ્રગટ થાય છે, એમાં મૂળ ગુણ છે. મૂળ ગુણમાં છે બીજા જીવોને પડતા ધારી રાખે, બીજા જીવોની પડતી વૃત્તિને સ્થિર રાખે, એને ગુરુ કહેવામાં આવે છે. સમજી વાત લીધી છે ને, આ પરમ ઉપકારી છે એમ કરીને પડતી વૃત્તિને સ્થિર રાખનાર, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર અને પડતી વૃત્તિને સ્થિર રાખનાર, એ શબ્દ લીધો છે. ત્યાંથી રૂપવામાંથી ગુરુ જોઈએ, એક પોતાની લગામ અને બીજી
ગુરુની લગામ
કંટ્રોલમાં આવી જાય છે. જો ગુરુનો આગ્રહિત હોય, સ્વચ્છંદી હોય તો બીજી વાત છે. ગુરુને છેતરે કે ગુરુથી પ્રત્યક્ષપણે ઊંધો ચાલે, વિમુખ ચાલે, પણ આજ્ઞાંકિત હોય તો એ કંટ્રોલમાં આવી જાય છે. ગુરુને એ વાત પસંદ નથી, અથવા ગુરુએ એની ના કહી છે એટલે એને વાત પૂરી થઈ ગઈ. ગુરુ આજ્ઞામાં રહેલો મુમુક્ષુ ગુરુનો વિકલ્પ જાણે તો એની આજ્ઞા થઈ ગઈ. એને આ વિકલ્પ એમને આ મારા વિકલ્પ છે, એમના વિકલ્પમાં ઉલટી સુલટી વાત છે તો એ વિકલ્પ નથી પોતાને માટે, તો એ આજ્ઞા સમજે છે અને આજ્ઞા અનુસાર ચાલે, આજ્ઞાથી પ્રતિકૂળ ચાલે. પ્રત્યક્ષ સદગુરુ હોય, પ્રત્યક્ષ જ્ઞાની ધર્માત્મા હોય અને એના વિકલ્પથી વિમુખ ચાલે, એ બહુ મોટો સ્વચ્છંદ છે. અને ત્યાં કોઈ પણ પ્રકારનો ઉપદેશ પડવાનો અવકાશ જ હતો, ત્યાં કોઈ ઉપદેશ લાગુ પડતો નથી. બંને લગામ જોઈએ. શું કહે છે? એક તો પોતાની આત્મજાગૃતિ હોવી જોઈએ કે મારું હિતનું લક્ષ્ય છે, એ લક્ષ્યને મારા પ્રતિકૂળ પરિણામો હું સંમત કરવા માગતો નથી, એ દિશામાં હું આગળ જવા માગતો નથી. અને એક જો પ્રત્યક્ષ યોગ હોય સદગુરુનો, જ્ઞાનીનો, તો એ પણ બહુ મોટી વાત છે. કેમ કે પોતે લગામ રાખવા ચાહે પણ સંભવ છે કે પોતાની ભૂલ પોતાને ન જણાય, પણ જ્ઞાનીને તો ઉપર બેઠેલા છે, એમની દ્રષ્ટિ આ વિષયમાં ઘણી સૂક્ષ્મથી એને કામ કરે છે, અને ગુણદોષના વિષયમાં એ પારંગત થયેલા છે, એક એક્સપર્ટ છે, નિષ્ણાત છે એ વિષયના, એટલે એ જે કહે તે પહેલા માન્ય કરવું, ન સમજાય તો પણ પહેલા માન્ય
કરવું.
એક પ્રશ્ન ચર્ચામાં ચાલે કે કોઈ વાત એવી હોય ગુરુની કે જે લેખત રીતે સંમત કરી શકાય એવી ન હોય,
શું કરવું?
તો શું કરવું? ત્યાં લેખત રીતે એમ લાગતું કે આમ બરાબર નથી લાગતું, આમ કેમ કીધું છે? તો એ વખતે આ રીતે શું કરવું? એ વખતે પણ પહેલા એને સંમત કરવું, મારા કરતા આગળ છે તેથી એ કહે તે સાચું હોય, અત્યારે મને નથી સમજાતું તો મારે એમને સમજવાનો પ્રયાસ કરવો
જોઈએ.
આ લાઈન એને પકડવી જોઈએ. ટ્રાફિકમાં શું કરે છે, આગળ એક વાહન જતું હોય અને સામે છે બીજું વાહન આવતું હોય તો પછી ઉભો રહીએ છે ને કે તો આગળ જાય, ઓવરટેક કરવા જાય, ઓવરટેક કરવા જાય તો એક્સિડન્ટ થાય. ઓવરટેક ઓવરટેક કરવા જેવો જ નથી, એમ કે છે પાછળ પાછળ આવજે. ત્યાં તો ઓવરટેક કરવાનો સર્વથા પ્રતિબંધ છે, કોઈ રીતે ઓવરટેક કરી શકાય નહીં. સમજણનો વિષય સીધો છે, પોતાને યોગ્ય લાગતું નથી તો અત્યાર સુધી તો તે કઈ યોગ્ય લાગે એમ જ કર્યું છે, એમાં ક્યાં બીજી વાત છે? નવી વાત શું થઈ? અથવા મારા કરતા વિશેષ આ વિષયની અંદર પૂછવા ઠેકાણું છે, ઉપદેશ લેવાનું ઠેકાણું છે, એ વાત એને ક્યારે એ વાત એને રહેતી નથી. એને તો હું કહું છું એ બરાબર છે, તરીકે પાછો વળતો નથી અને એ પોતાના અહિતની દિશામાં આગળ વધી જાય છે. કેટલો આગળ વધી જાય છે એનું માપ પણ રહેતો નથી. પછી હવે કહે છે કે આવડતા માન થી દૂર રહેવું સારું છે. અહીંયા માનનો શબ્દ પ્રયોગ કર્યો છે. મને આવડે છે, હું સમજું છું એ માન છે, અને હું સમજું છું એવું માન ખરેખર જ્ઞાની પુરુષની સત્પુરુષની ઓળખાણ થવાના મુખ્ય બાધક કારણોમાં એનું એક બાધક કારણ છે. સમજી વાત લીધી છે. પત્રાંક 416માં એ વાત લીધી છે. હું સમજું છું નાની પુરુષને નહીં ઓળખવાના ત્રણ કારણોમાં એ વાત લીધી છે. હું સમજું છું. બીજું કારણ લીધું છે કે જ્ઞાની પ્રત્યે સમર્પણ કરતા પરિગ્રહાદિની તીવ્ર બુદ્ધિ તીવ્ર વૃત્તિ એ પણ જ્ઞાની પુરુષને ઓળખવા દેતા નથી. ત્રીજું બીજું છે કે લોભ હોય, અપમાન હોય, અપકીર્તિ હોય, લોકલજ્જા આદિ કારણોને વશ જે કુસંગને છોડતો નથી, અજ્ઞાનીઓનો સંગ છોડીને જ્ઞાનીનો સંગ કરતો નથી, તે પણ જ્ઞાનીને નહીં ઓળખવાનું કારણ છે, નહીં ઓળખવા દેવાનું કારણ છે. આ ત્રણ કારણો 416 નંબરના પત્રમાં લીધા છે. એમાં મુખ્ય કારણ છે કે થોડું ઘણું ઘાડની અંદર સમજવા માંડ્યો ત્યાં જીવને આવડતનું માન ચડી જાય છે, એનાથી દૂર રહેવું સારું છે. આમાં અનેક પ્રકાર ભજે છે. લોભાભ જીવો તો જેમ અધૂરો ઘડો છલકાય એમ થોડુંક સમજે ત્યાં છલકાવા માંડે છે, અથવા પોતે જ ઉપદેશ દાતા થઈ જાય છે. હજી જ્યાં ઉપદેશ લેવાની ઘણી જરૂર છે ત્યાં ઉપદેશ લેવાને બદલે ઉપદેશ દેવાના સ્થાનમાં આવી જાય છે જીવ. એ પણ એક આવડતનું માન છે. આ બુલેટ મુખ્યપણે વાંચન કરવાનો વિદ્વાનો માટેનો છે. એટલે જ્યાં સુધી એટલે ઉપદેશ લેવાની યોગ છે એવું જીવને સમજાય. અમુક શું જીવને જ્યાં સુધી એવી સમજવાય કે મારે ઉપદેશ ગ્રહણ કરવો બાકી છે, સ્વરૂપ બોધ પ્રાપ્ત કરવો મારે બાકી છે, ત્યાં સુધી એને ઉપદેશ લેવાના પ્રસંગથી દૂર રહેવું એના માટે સૌથી વધારે યોગ્ય છે. અથવા એને બચી જવાનું એક સાવધાની પહેલું પગલું છે કે એને બને ત્યાં સુધી કોઈને ઉપદેશ લેવાનો પ્રસંગ આવે તો મૌન રહેવું તે સારું છે. એવું લાગે પ્રસંગ આવે ત્યારે હું કોણ બેસું તો એને મૌન રહેવું વધારે સારું છે. કેમ કે બીજાને ઉપદેશ દેવા જતાં પોતાનું માન થયું છે કે નહીં એ વાત માન થનાર જીવને સમજાતી છેતરામણી પ્રકૃતિ છે. માયા અને માન બંને છેતરામણી પ્રકૃતિ છે. એ પરિણામમાં જીવ પોતે દોષથી પોતે જેવી દોષથી પ્રવર્તી રહ્યો છે એવું એને ઘણું કરીને સમજાતું નથી. એ સ્થિતિ આવે છે. અથવા આત્માર્થી નું ચિત્ર એવું છે કે આત્માર્થી છે એ જ વિચાર કરે છે કે મારે મારો આત્માર્થ શરણ એ એક કામ છે. બીજાને સમજાવવું મારું કામ નથી અત્યારે, કેમ કે મારે હજી બાકી છે. આત્માર્થમાં સિદ્ધ થવો, આત્માનું પ્રયોજન સિદ્ધ થવું મને બાકી છે, આત્મલાભ થવો મને બાકી છે, એ એના ભાનમાં જ ઉભો છે. એ બીજાને સમજાવવા ઉતાવળો થતો નથી. જો ઉતાવળો થાય તો માન માન ચડતા એને વાર લાગતી નથી. એ ગણપતિ
આમ તો વક્તા પોતાનો ભૂટે છે ને, પોતાનો ભૂટવાની
આત્મલક્ષી હોય એટલે કે આત્માર્થ સિવાય શાસ્ત્ર અધ્યયન કરવામાં આવે તો એ શાસ્ત્રીય અભિનિવેશ નું કારણ થાય. અભિનિવેશ એટલે આત્માર્થ સિવાય શાસ્ત્ર અભિનિવેશ, શાસ્ત્ર નું અધ્યયન શાસ્ત્ર અભિનિવેશ નું કારણ થશે.
વક્તા શ્રોતા બંને માટે આત્માર્થ કોમન,
એ તો સીધી વાત છે. વક્તા હોય તો ગુરુ આજ્ઞા એ હોય તો વાંધો નથી. ગુરુ આજ્ઞા એ વક્તા થનાર ગુરુના ગુણગાન કરશે વિશેષપણે. અથવા સત્પુરુષોની શિખામણ છે, સૂચના છે. આત્મજ્ઞાન ઉદય થયા પહેલા જો શાસ્ત્ર મંથન અથવા ઉપદેશનો ઉદય કોઈને વર્તતો હોય, સમાજમાં એમ કે ભાઈ આપણે સમૂહ સ્વાધ્યાય કરવો છે, સાથે મળીને શાસ્ત્ર સ્વાધ્યાય કરવો છે, તો તમે વાંચો, બીજા કોઈ વાંચો એના બદલે તમે વાંચો, એ યોગ્ય છે. એમ એની યોગ્યતા જઈને કોઈ વાંચન કરવા બેસાડે. મને કેમ વાંચન કરવા ન દીધું એ પ્રશ્ન નથી, એ તો પ્રશ્ન છે જ નહીં. પણ બીજા એને બેસાડીને એને વાંચન કરવું પડે, અથવા શ્રી ગુરુની આજ્ઞાથી એને વાંચન કરવું પડે, તો એ લક્ષ્ય રાખે તો બહુ ભાગે સત્પુરુષ પ્રત્યે આકર્ષણ થાય, સત્પુરુષના ગુણગ્રામ થાય, સત્પુરુષના વચનો પ્રત્યે પ્રીતિ થાય, અને સત્પુરુષનું સમાગમ કરવાની વૃત્તિ શ્રોતાઓને ઊભી થાય, એવો મુખ્ય પ્રકાર એને હોવો ઘટે. આ વાત લીધી છે 729માં શ્રીમદજીએ સૂચના આપી. હા, એ સૂચના આપી છે. તો એ પ્રાય અભિમાનના દોષથી બચે, કેમ કે સત્પુરુષની મહિમા કરવા લાગે છે. બીજાની મહિમા કરવા જતા એને પોતાની મહિમા ગૌણ કરવી પડે છે, એટલે અભિમાનના દોષથી બચી જાય છે. બહુ વિચક્ષણતાથી એ વાત મૂકી છે.
સકામ
ભાવે કરે તો એવું સકામ ભાવ કેવો હોય ચોખ્ખો કરવાનો પ્રશ્ન, બરાબર છે, દોષ પણ ન કરે તો કેવા કેવા દોષ શું કરે, શું છે અભિપ્રાય? પ્રશ્ન સ્પષ્ટ કરવા, ચર્ચા કરવા બેઠા છે. કૃત્રિમ પણ સહજ મહિમા તો માન આવે નહીં, કૃત્રિમ મહિમા કરે કે ભાઈ સત્પુરુષ નો મહિમા કરવાનો કીધો છે ને, આપણે સત્પુરુષ વિદ્યમાન છે માટે એમનું માન કરો, બહુમાન કરો, એમાં કૃત્રિમતા કરે, કૃત્રિમ સમર્પણ કરે, અંદરથી ન હોય એટલે પાછું એનું એને માન ચડે. મેં આટલું દાન કર્યું, મેં આટલી સેવા કરી, મેં આટલું ફલાણું કર્યું, મેં હું આટલું બહુમાન કરું છું, હું આટલા ગુણગાન ગાઉં છું એમ સત્પુરુષને, એ પણ માનનો પ્રકાર છે. એ તો બહુ ક્ષેત્રમાં પ્રકૃતિ છે, એટલી બધી ક્ષેત્રમાં પ્રકૃતિ છે કે માનનો દુશ્મન નિમ્રતા છે તો નિમ્રતાનું માન ચડે છે. હવે ક્યાં જાય? આપણે તો, આપણે તો એકદમ નરમ, આપણે તો બિલકુલ નમ્રતા જ રાખવા વાળા, આપણે તો બસ એકદમ નમ્રતામાં જ રહેવા વાળા, એમ એનો માન સેવાય પાછા, એવું માન છે. નમ્રતાને બાને માન સેવાય જાય, હવે ક્યાં જાય? તો એને કહે છે કે શ્રી ગુરુ એ વાત સમજી જશે, શ્રી ગુરુ તને રોકશે વિભાવના રસ્તે, બીજો કોઈ ઉપાય નથી, એ તો તું ક્યાં છેતરાઈ જઈશ તને ખબર પડશે. એ પ્રકૃતિ એવી છે, આત્મશુદ્ધિમાં ગાયું છે, માનાલિક શત્રુ મહા મહાશત્રુ માલિકધી નિછંદે નમરા, પોતે એને મારી શકતો નથી, પોતે મારવા જાય પોતાને પોતાની રીતે, નિછંદે એટલે પોતાની રીતે, સ્વચ્છંદે નિજ છંદ પોતે સ્વચ્છંદ, પોતાની રીતે મારવા જાય નહીં, મરાય ગાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસ જાય, એ વાત લીધી છે. પોતાના અવગુણથી બહારના નિમિત્તોનું નિષ્ફળ પણ થાય છે, હું તો પોતાનો જ અવગુણ છું. વિચાર કરતો કે સૌ સાધન બંધન થયા, રહેવાનો કોઈ ઉપાય, કોઈ ઉપાય નથી રહ્યો, હવે ઉપાય દર્શાવના છે એની પાયા જાતા સદગુરુ શરણમાં. સત સાધન ત્યાં બંધન, સત એટલે સાચું સાધન શું છે એ સમજ્યો નથી તો બંધન ક્યાંથી જશે? આવકના માનથી દૂર રહેવું સારું છે, અથવા ચેતીને રહેવું સારું છે, અથવા કોઈ માન આપે તો માનના પ્રસંગથી એને દૂર રહેવાની લાગણી વૃત્તિ ઉત્પન્ન થયા વગર રહેવી જોઈએ, કે આ એક લક્ષ્મી જગ્યા છે, જો માનમાં લક્ષ્યો તો લક્ષ્મી ક્યાં જશે એમાં કાંઈ મેળ રહેશે, છેડો નહીં આવે. થઈ ગયો છે
જય હો પરમ કૃપાઓ શ્રી કાંતુ દેવનો જય વિદ્રાક્ષિગમ્બર જય ધારણો જય